क्यों ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरं ज्ञानं जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधवः सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
आत्मा ने प्राप्त करवो होय तो आत्मानी ओळखाण करवी अने जे वस्तुनी ओळखाण करवी होय तेना परिचय थवुं। ज्यां सुधी रूपी पदार्थ दृश्य पदार्थनो संबंध छे त्यां सुधी वस्तुना परिचय थवामां कई मुश्केली न पड़े। एना रूप रंग गंध वर्ण कद आकार आ बधुं आपणने उपयोगी थाय आपणे एना परिचयमां आवीए અને દુનિયાના દરેકે દરેક પદાર્થના પરિચયમાં થોડા સમયની અંદર આપણે એને પરિચિત થઈ જઈએ। નવી નવી કેટલી કેટલી વસ્તુ આવે તો આપણે જરા જ્યાં સુધી એનો પરિચય ન થયો હોય ત્યાં સુધી જરા નવીનતા લાગે પણ વસ્તુથી આપણે ટેવાઈ જઈએ। સગડીથી રસોઈ કરતા હતા તો ગેસના ચૂલા એવા તો ટેવાઈ ગયા, ઇલેક્ટ્રોનિક્સથી ટેવાઈ ગયા, રેડિયાથી ટેવાઈ ગયા, ટીવીથી ટેવાઈ ગયા, એમ દુનિયામાં જેટલી સિસ્ટમ આવે ટેલિફોન આવ્યા હવે બોલતા આવડી ગયું ટેલિફોનમાં, આવી બધી વસ્તુના પરિચય થવું પણ આત્માના પરિચય કેવી રીતે થવું? પ્રાપ્ત કરવો છે આત્મા અને છે અરૂપી અમૂર્ત અદ્રશ્ય। આત્માના પરિચય થવા માટે જ્યારે આવી વસ્તુ હોય તેના પરિચય થવા માટે એનો વક્તવ્ય ધર્મ એના લક્ષણથી પરિચિત થવાય અને એ લક્ષણો તીર્થંકર દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માએ એ લક્ષણો કયા છે પરમ કૃપાળુ દેવે તે લક્ષણોની આપણને સમજ આપી છે। મુખ્યપણે આત્માના વક્તવ્ય ધર્મ જીવન ધર્મ જે છે એમાં સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ એમાં સમતા અને રમતા એની આપણે વિચારણા કરી। આજે ત્રીજું લક્ષણ છે એ છે ઉર્ધતા। આ લક્ષણનું જે લખાણ આખું છે એનું પહેલું જ વાક્ય એ વાક્ય પછી બંધ થયું જ નથી, એમનેમ ચાલે છે। શ્રી તીર્થંકર એમ કહે છે કે, એટલે જે કંઈ અહીંયા વાત આવે છે કૃપાળુ દેવ તીર્થંકરે જે કહ્યું છે તે લખ્યું છે। સૌભાગભાઈને આ દોહરાનો અર્થ આ લક્ષણનો અર્થ શ્રી તીર્થંકર જેમ કહે છે તેમ, એટલે એમને જે પ્રકારે જે સ્મૃતિમાં છે તીર્થંકરે આમ કહ્યું છે અને જ્ઞાની પરમાત્મા આપણી જેમ કેતો તો ને કેતી તે ન કરે. ઓલાએ કીધું હોય કઈ ને આપણે કઈ કઈ કોઈના નામે હો એ આમ કેતો તો. પછી ઓલાને પૂછ્યું તો કે મેં તો એવું કીધું જ નથી, તો કેમ આમ થયો? કારણ કે એમાં આપણું ઉમેરણ પણ હોય અને બાદબાકી હોય. વાતને જરા મસાલા નાખીને કહેવાની આપણી આદત બહુ પુરાણી છે. મજા આવે જરા હોય કઈ ને કેવું કઈ. અને એ જ રીતે સંસારમાં ચારે બાજુ અશાંતિ સળગાવવામાં કઈ આપણો ફાળો નાનો સૂનો નથી. કારણ કે ક્યારેય કોઈએ કહ્યું હોય એ જ વાત તે જ સ્વરૂપમાં તે જ રીતે કહેવાની આપણને આદત નથી. અભિપ્રાયની મેળવણી કરવી, આપણી માન્યતાનો ઉમેરો કરવો, અને હામાને ન કહેવું હોય એવું આપણને લાગે એની બાદબાકી કરવી. અહીંયા જ્ઞાની પરમાત્મા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી તીર્થંકરે આ જે જીવના લક્ષણ કહ્યા છે એ લક્ષણથી જીવના ધર્મ સમજાવે છે. એનો ત્રીજો ધર્મ છે ઉરધતા. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. આ પદાર્થનું ઉર્ધ્વતા ઉરધતા એટલે ઉર્ધ્વતા ધર્મ, જીવ નામના પદાર્થનો ઉર્ધ્વતા ધર્મ શું છે એનું અહીંયા સમજ આપવામાં આવી. ફરીથી વાંચીજે જ્ઞાનીના વાક્યો, પછી વિચારણા કરીએ, ઉપયોગ રાખીશું. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. આખું જગત, જગતના બધા જ પદાર્થો એને જાણી શકે એવો આ જગતની અંદર પદાર્થ કયો? આખું જગત, આખું વિશ્વ, એના તમામ પદાર્થોને જાણી શકે એવો આ જગતમાં, આ વિશ્વમાં, આ સૃષ્ટિમાં એવો કોઈ તત્વ, એવો કોઈ પદાર્થ ખરો? તો હા, આપણે કહીએ કે જાણી શકે. કોણ જાણી શકે? અમારા ભગવાન. અમારા ભગવાન જાણી શકે. શું જાણી શકે? તમામ પદાર્થો, તમામ પદાર્થો જાણી શકે. એમ કઈ જગ્યાએ નજર સમક્ષ પડ્યા હોય તો એ જાણી શકે કે નજર વિનાના? તો કે ત્રણ લોકમાં, ત્રણ કાળમાં એનું બધું સ્વરૂપ જાણી શકે એવા અમારા પરમાત્મા છે. એ કેવી રીતે જાણી શકે? અરે ભાઈ, એને કેવળ જ્ઞાન છે. લોકાલોકનું જ્ઞાન જેને વિશે સમસ્ત પદાર્થોની ત્રણ કાળની, ત્રણ લોકના પદાર્થોની ત્રણ કાળની પર્યાયનું જ્ઞાન, જેને વિશે એકી સાથે યુગપથ સમસ્ત આખું વિશ્વ જેના જ્ઞાનમાં ઝળકે છે, આવું જો કોઈ સમર્થપણું હોય તો તે અમારા ભગવાનમાં છે. કારણ કે તેઓને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ સર્વજ્ઞ છે, આપણે એમ કહીએ બરોબર. તો એ સર્વજ્ઞ છે એ કોણ છે? એ જીવ છે, એ જીવ છે. આપણે નથી જાણતા એટલે ગરમડતલ ચાલે છે બધી, આપણે નથી જાણતા એટલે એ પ્રકારની વાત આપણે ક્યારેક જડમાં આરોપિત કરી દઈએ છે કે આ જાણે છે, જડ નથી જાણતું. એટલે ફરીથી પદાર્થના સંદર્ભમાં જે પ્રકારે કહ્યું છે, કોઈ પણ જાણનાર ક્યારેય કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. હું ન હોઉં અને પદાર્થ જણાય એમ બનવા યોગ્ય નથી, એમ ન બને. જો પદાર્થ જાણ્યો તો જાણનારની ઉપસ્થિતિ પહેલા કે પદાર્થની પહેલા? તો કે તું હોય ને એ વસ્તુ જણાય બની શકે, પણ પોતે જાણનાર ન હોય, એનું ન હોવાપણું, એનું અવિદ્યમાનપણું અને પોતે જાણે એમ ક્યારેય કોઈ વાત બનવી સંભવિત નથી. સિદ્ધાંત એ કહે છે કે જાણનારની વિદ્યમાનતા ન હોય તો જાણવા યોગ્ય કોઈ પદાર્થ તેને જણાય નહીં. જાણનારની વિદ્યમાનતા ન હોય તો કોઈ પદાર્થ એને એની અવિદ્યમાનપણામાં એ જાણે એમ બનવા યોગ્ય નથી. તો શું બને છે? તો પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. પેલા હું છું, પછી મારી શક્તિ હજુ જાગૃત થઈ છે નથી થઈ, એ બધી વસ્તુ ગૌણ. પણ પ્રથમ હું છું, પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પદાર્થનું ગ્રહણ, ત્યાગ કે ઉદાસીન થવામાં, જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. ત્યાર પછી જગતના પદાર્થોને ગ્રહણ કરવા અથવા જગતના પદાર્થનો ત્યાગ કરવો અથવા જગતના પદાર્થ પ્રત્યે ઉદાસીનતા રાખવી, એ બધું ત્યાર પછી બને છે. સર્વપ્રથમ પોતાનું વિદ્યમાનપણું છે, સર્વપ્રથમ પોતાનું અસ્તિત્વ છે, પોતાના અસ્તિત્વના આધારે જગત સાથેનો સંબંધ છે, જગતના પદાર્થો જણાય છે, જગતના પદાર્થોનું ગ્રહણ થાય છે, જગતના પદાર્થોનો ત્યાગ થાય છે, જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા પણ રહે છે. ન ગ્રહણ ન ત્યાગ, કેવળ જોયું, કેવળ જાણ્યું, કેવળ જ્ઞાતા, કેવળ દ્રષ્ટા, આ બધી જ સ્થિતિ સંભવે ક્યારે? કે સર્વપ્રથમ એ બધી સ્થિતિનો કરનાર એવો પોતે, એનું અસ્તિત્વ વિદ્યમાન હોય તો, અન્યથા એનું જાણપણું બનવા સંભવ નથી. એટલે પોતાની હાજરી વિના આ જગત જણાય નહીં, જગતના પદાર્થો જણાય નહીં, જગતના પદાર્થોનું ગ્રહણ થાય નહીં. હવે જગતમાં છ પ્રકારના પદાર્થો કયા? મૂળ દ્રવ્ય. હવે એની અંદર બાકીના દ્રવ્યોની કોઈ ચિંતા છે નહીં, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ અને કાળ, આની કઈ ચિંતા નથી. દ્રવ્ય બે જ, આખું જૈન દર્શન દ્વૈતવાદ છે, અદ્વૈતવાદ નથી. આ દ્વૈતવાદની અંદર બે, જળ અને ચેતન, આ બે દ્રવ્ય. જળ અનંતા અનંત છે અને ચેતન અનંત છે. આ બંનેનું એકબીજાનું જે કંઈ ગડમથલ છે, ભેળસેળ છે, એકે એકબીજાને ગ્રહણ કર્યા છે. હવે પ્રશ્ન એટલો જ વિચારણ કે કોણે કોને ગ્રહણ કર્યા? જળે ચેતનને ગ્રહણ કર્યું છે કે ચેતને જળને ગ્રહણ કર્યા છે? વોટ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ પ્રોબ્લેમ? સમસ્યાનું મૂળ ક્યાં છે? કર્મથી હું ભગવાન બંધ થયો તો કર્મ એ તને પકડી લીધો છે કે તે કર્મને પકડ્યા છે? આ જળ છે અને તું ચેતન છો. તો હવે ચેતને જડને પકડા કે જડે ચેતનને પકડો, બસ આજ ગડમથલ. આપણને મુખ્ય સમસ્યા પકડાય નહીં, આ ઉર્ધતા ધર્મ આવે એટલે પકડાય કે કોને કોને પકડો છે. ચેતનનું લક્ષણ છે કે જીવને પકડે, આ જડનું લક્ષણ છે, જડમાં એ ગુણધર્મ છે, જડની કોઈ તાકાત છે. તો ભગવાને આ વાત પદની અંદર બહુ સરસ રીતે કીધી.
ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત.
અરે જીનેશ્વર ભગવાનનો સિદ્ધાંત, જેણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે અને આ ઉર્ધ્વતા ધર્મ જેણે જીવનો પ્રગટ જોયો કે અરે ભાઈ આ જગતના પદાર્થને જાણ્યા ને જાણ્યા પછી એનું ગ્રહણ ત્યાગ કે એના વિશે ઉદાસીનપણું કરનાર પેલા તું છો, તારી વિદ્યમાનતાના કારણે જ આ બધીની ક્રિયા ત્યાર પછીની છે. તો અરૂપી રૂપીને ગ્રહણ કરે છે, આત્મા અરૂપી અને કર્મ સહિત તમામ જડ ઉદગલ પરમાણુ રૂપી, એનો સ્વભાવ છે રૂપ. અરૂપી રૂપીને ગ્રહણ કરે છે અને બંધાય છે, એ બંધનને જાણતો નથી. આ કેવી અચરજની વાત છે. આ જગતની અંદર જો કોઈ આશ્ચર્યમાં આશ્ચર્ય હોય, અદભુતમાં અદભુત કોઈ ચીજ હોય, આ જગતની અજાયબી જો કોઈ હોય તો આ અજાયબી છે કે અરૂપીએ રૂપીને ગ્રહણ કર્યા, અરૂપીએ રૂપીને ગ્રહણ કર્યા.
જીવ વીર્ય નિસ્ફૂરણા ગ્રહણ કરે જળ ધૂપ,
જળ ધૂપ જેવા કર્મ એને આ જીવે પોતાના વીર્યની સ્ફૂરણા વડે એને ગ્રહણ કર્યા. હવે જેનું ગ્રહણ કર્યું છે એને છોડી શકાય? જો મેં ગ્રહણ કર્યું હોય તો એનો ત્યાગ થઈ શકે, જો ગ્રહણ ન કર્યું હોય તો એનો ત્યાગ ક્યારેય કદાપિ થઈ ન શકે. માટે કર્મને જીવ કર્મનો પ્રેરક કરતા અને સાથે ગ્રહણ કરતા હોય એને ચેતન પ્રેરણા, ચેતનની પ્રેરણા પ્રેરક કરતા. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. આ પુદગલ પરમાણુને એની પરિસ્થિતિમાં જે પરિવર્તન થયું છે તે પરિવર્તન એની અંદર પ્રેરક કરતા તરીકે જીવ અને ગ્રહણ કરતા તરીકે પણ જીવ, ટુ પ્રોસેસ, બે પ્રક્રિયા. આ એનો ઉર્ધ્વતા ધર્મ, એ ઉર્ધ્વતા ધર્મ ઉપર જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે હવે હું આ કર્મથી કેવી રીતે છૂટી શકું? જો આ પ્રકારનો ચેતનની આ સ્થિતિ હોય તો એનો તો કર્મથી મુક્તપણું ક્યારેય સંભવે નહીં. સંભવી શકે છે એનામાં રહેલો ઉર્ધ્વતા ધર્મ. એ ઉર્ધ્વતા ધર્મ એમ કે છે કે પ્રથમ પોતાનું વિદ્યમાનપણું અને ત્યાર પછી એ અન્ય પદાર્થને એણે જાણ્યા, ગ્રહણ ત્યાગ કે ઉદાસીનતા જે કંઈ હોય તે કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. પહેલા અસ્તિત્વ તારું છે અને તેના કારણે આ બધા જગતના પદાર્થો આ જીવને જણાય છે અને જીવને તે પદાર્થો જણાય છે એની સાબિતીમાં એ થયું કે ત્યાં જીવનું અસ્તિત્વ પ્રથમ ઘટે છે, જાણવાની ક્રિયા પછી બને છે. જાણનાર વિના જ્ઞાન હોય નહીં, જાણકારી હોય નહીં, જાણનાર વિના જાણકારી સંભવે નહીં. તો જાણકારી છે એ જ બતાવે છે કે જાણનારનું વિદ્યમાનપણું પહેલા છે. જાણકારીની જે પ્રક્રિયા છે, જે પરિણામ છે, એ પરિણામ પછી છે. કારણ વિના કોઈ કાર્ય ન હોય. જાણકારી છે એ કાર્ય છે અને જાણનાર છે તે કાર્ય કારણ છે, અને તે કારણ એ ઉર્ધ્વતા ધર્મથી પકડાય કે પેલા પોતાનું વિદ્યમાનપણું છે. બીજા પદાર્થના અંગીકારમાં, બીજા પદાર્થના અંગીકારમાં અંગીકાર કરવો એટલે ગ્રહણ કરવો. કેવો ગ્રહણ કરવો? આત્મસાત અંગીકાર શબ્દ છે. આ શરીરના અંગ ઉપાંગ સાથે એકમેક થઈ જાય અંગીકાર. અંગીકાર કર્યું મેં, રોમે રોમની અંદર પ્રભુ મારા શ્વાસે શ્વાસની અંદર આપની આજ્ઞા હો, એટલે એ આજ્ઞાનું અંગીકાર પણ થયું. બાકી હું તમારી આજ્ઞા લઉં અને બોલું એ આત્મ આજ્ઞાનું અંગીકાર પણ નહીં. અંગીકાર એટલે મારા શરીરને મેં જેમ ધારણ કર્યું છે અને એના એક અંગ એ શરીરની અંદર એમ ઇનસેપરેબલ છે, અભિન્ન છે, એમ પ્રભુ તમારી આજ્ઞા મેં અંગીકાર કરી છે એટલે એ પણ મારા શ્વાસનો એક ભાગ છે, એમ જગતની અંદર આ જીવે બીજા પદાર્થોને અંગીકાર કર્યા છે. આપણે કહીને કે એ તો એને એનો ભાઈ રહેતા નહીં હોય, વસ્તુ માંગતા નહીં, એ તો એની છાતીએ ચોટી છે. છાતીએ ચોટી છે એટલે શું? વસ્તુ ભલે ગમે ત્યાં રહી પણ એને એવી અંગીકાર કરી છે કે મરી જશે જો એ વસ્તુ તમે એની પાસેથી કઈ લેશો કે એમાં કઈ ફેરફાર થઈ જશે. આટલી બધી એને મોહ બુદ્ધિ, અહમ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, આસક્તિ ભાવ એટલો બધો છે કે જગતના પદાર્થને આ જીવ અંગીકાર કરીને બેઠો છે. એટલા બધા એને પોતે લઈ લીધા છે. પ્રગાઢ મોહભાવ જેને કહીએ, એવા પ્રગાઢ મોહભાવની અંદર બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. આ એણે કોઈ પણ પદાર્થ અંગીકાર કર્યો છે અથવા એ પદાર્થનું એને અલ્પ પણ જ્ઞાન થયું છે તો સિદ્ધાંત એમ ઠરે છે કે તે થવામાં જે પ્રથમ હોય તો જ અંગીકાર થાય, અંગ હોય તો જ કોઈ વસ્તુનો અંગીકાર થાય, જાણનાર હોય તો જ કોઈ પણ વસ્તુનું અલ્પ પણ જ્ઞાન થાય, જાણકારી થાય, તો જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ, એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. આ જીવ છે. આખી આપણી પ્રોસેસનો વિચાર કરીએ, એક ચૈતન્યનો વિચાર કરીએ કે આપણામાં આ જીવ છે, આ વસ્તુઓ, આને હું જાણું, આની મારી જાણકારી, આનું આ છે, આ મેં લીધું, આ દીધું, આ ગ્રહણ ત્યાગ અનાદિકાળ અનંતના પરિભ્રમણમાં આ જીવે ગ્રહણ ત્યાગ ઉદાસીન થવું, જાણકારી લેવી, આ બધું જ ચાલ્યું છે. ત્યાં કહે છે કે હવે વિચાર કરતે આખું વિશ્વ, આખું વિશ્વની જાણકારી જે છે એનો આધાર શું? તારું હોવા પણ. આખા વિશ્વની જાણકારીનો આધાર શું? હોવા પણ. આ સિદ્ધાંત, કેમ કે એના અવિદ્યમાનપણામાં કોઈ ક્રિયા સંભવે નહીં. જેના અનુભવશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન, તેથી જુદા વિના થાયન કે મે ભાન. કોઈ પણ વસ્તુનું જ્ઞાન એમાં જ્ઞાન કરનાર વસ્તુથી જુદો ન હોય તો તે જ્ઞાન સંભવી શકે નહીં. એટલે વસ્તુનું જ્ઞાન થવામાં થનાર જેને થયું છે અથવા કરનાર જે છે એનું વિદ્યમાનપણું પ્રથમ ઘટે છે અને જાણકારી પછી ઘટે છે. આ ઉર્ધ્વતા ધર્મ છે, ઉર્ધતા, જાણકારી પછી ઘટે છે. એટલે સર્વથી પ્રથમ રહેનારો કોઈ પણ પદાર્થના સંબંધમાં જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે અને આ જીવ એનો વિચાર કરે તો દરેક પદાર્થથી એને એ જ જ્ઞાન મેળવવાનું છે કે મેં આને જાણ્યું એનો મતલબ જ એ થયો કે પેલા હું છું અને પછીની આ પ્રોસેસમાં મારી જાણકારી થઈ. બીજી પ્રોસેસમાં જાણકારી પછી જો રાગ દ્વેષનો કષાયનો ભાવ હશે તો તે પદાર્થનું ગ્રહણ થયો અથવા તો તે પદાર્થનો મેં ત્યાગ કર્યો, અથવા તો જો તટસ્થતા હશે, માત્ર જ્ઞાતા ભાવ હશે તો ઉદાસીનપણું આવ્યું. પણ એ પદાર્થમાં ગ્રહણ ત્યાગ કે ઉદાસીનપણું જે કઈ ક્રિયા બની
તે ક્રિયા ઇટ ઇઝ એ ફોલોઈંગ સ્ટેપ, સબસિક્વન્ટ સ્ટેપ, રિઝલ્ટન્ટ સ્ટેપ. ઇટ ઇઝ નથિંગ બટ ધ કોન્સિક્વન્શિયલ ઇફેક્ટ્સ એન્ડ નોટ કોઝ. એ અસર છે, એ પરિણામ છે, એ અનુસરતી ક્રિયા છે. મુખ્ય એનું કારણ હોય તો પોતાનું વિદ્યમાનપણું તે જ છે, એ વિના એ પ્રક્રિયા એ જાણકારી સંભવિત નથી. પદાર્થના ગ્રહણ ત્યાગ કે ઉદાસીનપણું પણ સંભવિત નથી. આ ધર્મ તે પદાર્થ સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. હવે જો જગતના બધા પદાર્થની અંદર એ પદાર્થ સાથેનો જાણકારીના સંબંધમાં જીવને જુદો કરવાનો છે કે હું લાખ વસ્તુ જાણું છું, તો લાખે વસ્તુની સાથે કે જ્યાં જ્યાં મારી જાણકારી છે એમાં પ્રથમ મારી વિદ્યમાનપણું અને પછી મને એની માહિતી. મેં કેટલીય વસ્તુ જગતની અંદર ગ્રહણ કરી તો એ તરત જ વિચાર કરવાનો કે પહેલા મારું વિદ્યમાનપણું પછી તેનું ગ્રહણ કરું. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એટલે વિભાવ પણ સમજાઈ જાય કે બીજો ભાવ છે એ પણ ક્રોધનો ભાવ છે, કષાયનો ભાવ છે એ પણ મેં ગ્રહણ કર્યો છે. કોઈ પદાર્થને આશ્રિત થઈને ગ્રહણ કર્યો છે તેના તરફના મારા જે ભાવ, એ ગ્રહણ ત્યાગની બધી ક્રિયા એની અંદર એ પણ પહેલા મારું વિદ્યમાનપણું અને પછી એ ભાવ ગ્રહણ થયા છે. અનેક રીતે જોઈને જગત સાથેનો આપણો સંબંધ શું, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન આઈ એન્ડ વર્લ્ડ, જીવ અને જગતને શું સંબંધ, એનું નામ અધ્યાત્મ. અધ્યાત્મ શાસ્ત્ર એટલે શું? અધ્યાત્મ શાસ્ત્ર એટલે કે આત્માને સંબંધિત શાસ્ત્ર. પણ એ આત્માને સંબંધિત શાસ્ત્ર શું બતાવે છે કે આ જીવને અને જગતને શું સંબંધ છે, વોટ ઇઝ ધ રિલેશનશીપ. આ જીવ અને જગતનો સંબંધ બરોબર ઓળખવાનો, અને એ સંબંધ ઓળખતા 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 એમ થાય, ઉર્ધ્વતા ધર્મથી એમ થાય કે પેલા આદિપણું મારું છે અને પછી બાકી જગતના પદાર્થનું છે. મારી વિદ્યમાનતાને કારણે જ આ બધું છે. એટલે કબીર સાહેબે એક સરસ મજાના પદની અંદર જ કહી દીધું કે આપ મૂવે પછી ડૂબ ગઈ દુનિયા, તો પછી કઈ રહેતું જ નથી. તો દુનિયા ક્યાં સુધી છે? હું છું તો દુનિયા છે, હું નથી તો દુનિયા નથી. તો દુનિયાનો અદ્રશ્ય થઈ ગઈ દુનિયા? ના, હું અદ્રશ્ય થયો તો મારો સંસાર કેવડો, હું નો જેટલો વ્યાપ છે એવડો. મેં મારા વ્યાપને, મારા જાણપણાને આખા જગત તરફ ફેલાયેલી છે મારી જ્ઞાનની ચેતના. હું જ્યાં હોઉં ત્યાં ડાફા માળા કરીને જોયા કરું છું. એની બદલે મેં મારી આંખને બંધ કરીને બંધ કર્યું તો મારું જગત કેટલું. પરના ઉપયોગમાં આખા વિશ્વના પદાર્થ સાથે સંકળાયેલો છું એટલે આખો સંસાર તારો. અને સ્વના ઉપયોગની અંદર આખા પદાર્થથી ભિન્નતા તો કરી શકે છે એટલે તારો સંસાર શૂન્ય. અરિહંત પરમાત્મા વિદ્યમાન હોય તે સમયે જગતનો નાશ હોય તો એને જગતનો નાશ નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ. પ્રભુ કેવળ પોતાના સ્વરૂપનું ધ્યાન, એ સિવાય કઈ જ નહીં. અખંડ, ધારા ખંડિત ન થાય, એ જ્ઞાન વિચ્છિન્ન ન થાય, એ જ્ઞાનની ધારામાં સ્ખલના ન આવે, તૂટે નહીં, એવી નિરાબાધપણે પોતાના સ્વભાવ સાથેની રમણતા, એને સંસાર શું? તો કે કઈ નહીં. અને આપણો સંસાર સૂતા હોય તોય અમાપ, કારણ ઉપયોગ અંદર ગયો જ નથી. ઉપયોગ બહાર જ છે. જગત જ જોવું છે, જગત જ જાણવું છે, સ્થિતિ છે નહીં. એટલે રાગ દ્વેષ કસાય સહિત જગતને જોવાથી આ જીવે જગતના પરમાણુઓને પોતે એના ભાવોને રૂપી પદાર્થને જોવાથી એ ભાવ એને જળ પદાર્થને જોવાથી જળના ભાવને ગ્રહણ કર્યા છે. એટલે આ અરૂપીએ રૂપીને ગ્રહણ કર્યું છે. કેટલું રૂપી? તો આખો સંસાર રૂપી પદાર્થોનો સમૂહ છે, એને આ જીવે ગ્રહણ કર્યો છે. અને પાછો કહે છે, હે પ્રભુ મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો. બોલો કે છે, પણ કોણે ગ્રહણ કર્યો ભાઈ? કર્મે તને બાંધો કે તે કર્મને ગ્રહણ કર્યા? ફરી વાંદરાની વાર્તા જેવું થઈ ગયું છે કે આપણે કુંજામાં હાથ નાખી અને ચણા પૈકડા છે અને હવે મને કોઈ છોડાવો, કોઈ છોડાવો, કોઈ છોડાવો. ચણાએ હાથને પૈકડો કે હાથે ચણાને પૈકડા, એટલું જ નક્કી કરવાની જરૂર છે. જેમ રામકૃષ્ણ પરમહંસ ઉદાહરણ આપતા કે થાંભલાને પકડીને કોઈ આટા માયરા કરે અને આ થાંભલો મને છોડતો નથી. હવે થાંભલાનું લક્ષણ જળ અને તારું લક્ષણ ચેતન, તો કોણ કોને પકડે, કોણ કોને ગ્રહણ કરે? અને કંઈક જુઓ ને, કેવા કર્મ આડા આવે છે, કેવા કર્મ અડાવે છે. આ એનામાં એ ચૈતન્ય એટલું બધું, એમ કર્મ અડાવે છે. હા, ભગવાને એક જગ્યાએ એક સરસ વાક્ય લખ્યું છે, પૂર્વ કર્મ નથી એમ માનીને બધું કામ કર્યા જવું, અને પછી જો ક્યાંય નડતા હોય તો તેટલું વેદી લેવું કે હશે ભાઈ, પૂર્વે આપણે જ આ ઉભા કર્યા હશે, બાકી આની કઈ તાકાત છે? આ મારી શક્તિને કોઈ અવરોધ કરી શકે એવી તાકાત છે? પણ પૂર્વે મારી અજ્ઞાન દશામાં ક્યાંય જો આવ્યા હશે અને મેં એને આવી રીતે પાવરફુલ બનાવ્યા, કર્મને પાવરફુલ કોણે